તારીખ 28/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 47.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ચોથો અધિકાર મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું વિશેષપણે નિરૂપણ. સામાન્ય વાત તો આગળના ત્રણ અધિકારમાં કરતા આવ્યા છે, અહીંયા ખાસ એનો અધિકાર લે છે કે મિથ્યા દર્શનનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે જીવ મિથ્યા માન્યતા એ પરિણમે છે અને અનંત સંસાર પરિભ્રમણ કરે છે, એને અનુસરીને મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રના પરિણામને પણ અહીંયા વિસ્તારથી વાત કરવી છે. અધિકારના પ્રારંભમાં મંગળાચરણનો એક દોહરો છે. ભાવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા ભાવ, તેની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ ઉપાય. ભાવના સર્વ દુઃખોનું કારણ મિથ્યા ભાવ છે. ભાવ કહેતા શ્રદ્ધાનો ભાવ, જ્ઞાનનો ભાવ અને ચારિત્રનો ભાવ, ત્રણે લઈ લેવા, ત્રણે ભાવ છે. ને ભાવ કહેતા ત્રણેય પ્રકારના ભાવ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના એ જગતના ભાવના સર્વ દુઃખોનું કારણ છે. ચારે ગતિનું કારણ છે, જન્મ મરણનું કારણ છે અને સર્વ પ્રકારના દુઃખોનું કારણ છે. એની સત્તાનો નાશ કરનાર મોક્ષ ઉપાય પ્રગટ થાય તો એની સત્તાનો નાશ કરે, એટલે મિથ્યા ભાવનો નાશ કરે એવો મોક્ષ ઉપાયના પ્રગટ કરવાની ભાવનાથી મંગળાચરણ કરેલું છે. હવે અહીં સંસાર દુઃખોના બીજભૂત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તેનું વિશેષ સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. આ અધિકારમાં સર્વ પ્રકારના સંસાર દુઃખોનું બીજ છે, પછી એમાંથી પાંગરે છે, બીજમાંથી સર્વ દુઃખો પાંગરે છે એ મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર છે. મિથ્યા એટલે વિપરીત, વિપરીત શ્રદ્ધાન, વિપરીત જ્ઞાન અને વિપરીત આચરણ. જેમ વૈદ રોગના કારણોને વિશેષ રૂપથી કહે તથા કુપથ્ય સેવનનો નિષેધ કરે, તો રોગી કુપથ્ય સેવન ન કરે અને તેથી રોગ મુક્ત થાય, તેમ અહીં સંસારના કારણોનું વિશેષ નિરૂપણ કરીએ છીએ. સંસાર રોગ છે એમ કહો કે ભવ દુઃખનો રોગ છે એમ કહો, એના કારણનું નિરૂપણ કરવામાં આવે છે કે જેથી એ કારણ સેવવામાં ન આવે. રોગીના દ્રષ્ટાંતે વૈદ છે એ પહેલાં નિદાન કરે છે કે તમને આ રીતે જે ખાવા પીવાની ટેવ છે કે રહેવા કરવાની પદ્ધતિ છે એના કારણે તમને આમ થાય છે, માટે તમારે એ ન લેવું. એવી રીતે કુપથ્ય સેવન એટલે શરીરને અનુકૂળ ન હોય એમ ન કરવું જોઈએ, એમ આત્માને પ્રતિકૂળ જાય એવું ન કરવું જોઈએ, આત્માને દુઃખ થાય એવું ન કરવું જોઈએ અને ત્યારે જ સંસાર રહિત થાય. તેથી એ મિથ્યા દર્શનાદિકનું વર્ણન અહીંયા કરીએ છીએ કે કેવા કેવા પ્રકારના ભાવ જીવ કરી રહ્યો છે કે જેથી સંસાર પરિભ્રમણ કરે છે એ અહીંયા કહીએ છીએ, એનું વર્ણન કરીએ છીએ. એમાં પ્રથમ મિથ્યા દર્શનનું સ્વરૂપ કહે છે. મિથ્યા દર્શન કહો કે દર્શન મોહના જીવના પરિણામ કહો, આ તો આપણો મુખ્ય વિષય છે અને પ્રયોજનભૂત વિષય છે, એટલે જરા ધ્યાનથી પોતાના પરિણામ સાથે મેળવતા મેળવતા કેવી રીતે સમજવું છે કે પોતાના પરિણામ સાથે મેળવીને એ ભાવને જો સમજવામાં આવે તો એનું ભાવ ભાષણ થાય. આ જીવ અનાદિકાળથી કર્મબંધ સહિત છે એની અનાદિની સ્થિતિની પહેલી વાત કરી કે આ જીવને અનેક પ્રકારના અનંત કર્મોનું બંધન અનાદિથી છે. જૂના ઉદય આવીને ખરે છે, નવા પાછા બંધાતા જાય છે અને એવા કર્મબંધનની અવસ્થા વાળો કોઈ પણ સમય પકડો તો એ અનંતકાળ પહેલાનો કે અત્યારનો ગમે ત્યારનો વચ્ચેનો બધા સમયે આ જીવ કર્મબંધન વાળો તો સંસારમાં છે જ. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો નિવેડો લાવવો છે. વાત તો એટલી છે કે જે છે એ તો છે, ચાલો જે છે એ તો નથી કરવાનો કોઈ પ્રશ્ન નથી કે છે એને નથી ગણવું, પણ છે તો એનો કેવી રીતે ઉપાય કરવો એ વાત કરવી છે. એવા કર્મબંધનમાં પડેલા જીવને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન છે. આગમ પદ્ધતિ હોવાથી અથવા શાસ્ત્રની કથન પદ્ધતિ આગમ શૈલીની હોવાથી પંડિતજી દરેક જગ્યાએ કર્મના ઉદયથી જીવને સામે એવો વિભાવ થાય છે એવી રીતે પ્રતિપાદન કરશે. એનો અર્થ એમ લેવાનો કે આ જીવ કર્મના ઉદયમાં જોડાય છે ત્યારે એને ઉદય ગણવો, ન જોડાય તો ઉદયને પણ અનુદય કહેવામાં આવે છે અથવા ઉદયનો અભાવ ગણવામાં આવે છે. ત્યાં અનાદિથી આ જીવને અહીંયા દર્શન મોહનો ઉદય છે, ભાવમાં પણ દર્શન મોહનો ઉદય છે, અહીંયા પણ મિથ્યાત્ની પ્રકૃતિનો કર્મમાં નિમિત્તપણે પણ ઉદય છે. બંનેને ઉદય કહેવાય છે. એક જળનો ઉદય છે, એક ચેતન પરિણામનો ઉદય છે. અને એમાંથી શું થયું છે કે અતત્વ શ્રદ્ધાન થયું છે. અતત્વ શ્રદ્ધાન એટલે જે તત્વ જેમ છે તેમ નહીં શ્રદ્ધવું, તેને અન્યથા શ્રદ્ધવું, એને અતત્વ શ્રદ્ધાન કહે છે. જેમ કે દરેક જીવને સુખનું પ્રયોજન છે અને સુખ આત્મતત્વમાં છે, આત્મતત્વ સિવાય કોઈનું સુખ બીજે ક્યાંય નથી, છતાં સંસાર અવસ્થામાં પોતાના પોતામાં પોતાનું સુખ છે એવા બેભાનપણાને લીધે અને બીજા પદાર્થમાં અનેક પ્રકારના વિધવિધ સંયોગોમાં મારું સુખ છે એવા મિથ્યાભાનપણાને લીધે, મિથ્યા સ્વીકારપણાને લીધે, મિથ્યા માન્યતા અને શ્રદ્ધાને લીધે જીવને તત્વમાં અતત્વપણાનું શ્રદ્ધાન છે. જે તત્વમાં જે નથી તે તત્વમાં તે માનવું અથવા અન્યથા માનવું, જે તત્વ જેમ છે તેમ નહીં માનતા એને અન્યથા માનવું, એમાં મુખ્ય એ પોતાના આત્મામાંની જ ભૂલ કરે છે. શરીર શરીર રૂપે છે અને આત્મા રૂપે નથી લ્યો, છતાં શરીર રૂપે છું એમ જળ તત્વમાં ચૈતન્ય તત્વ માને છે તે અતત્વ શ્રદ્ધાન છે. શું કહ્યું? દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન એટલે આત્મતત્વ જેવું છે તેવું શ્રદ્ધવું નહીં, બીજી રીતે શ્રદ્ધવું, તેનું નામ મિથ્યા દર્શન છે. કારણ કે તદભાવ એટલે તત્વ શ્રદ્ધાન કરવા જ યોગ્ય જે અર્થ તેનો જે ભાવ અર્થાત સ્વરૂપ તેનું નામ તત્વ છે. હવે તત્વનો વ્યાખ્યા કરે છે. તત્વ એટલે શું? બહુ સાદી ભાષામાં લઈએ તો તત એટલે તે, તત્વ એટલે તે પણું. પણું જ્યારે દર્શાવવું હોય ત્યારે પાછળ ત્વ લગાડવામાં આવે છે શબ્દને. શું? અનેક શબ્દોમાં એ રીતે ત્વ લગાડવામાં આવે છે. જેમ કે મમ એટલે પોતા, પોતું પોતે, મમ એટલે પોતે ને મમત્વ ત્વ લગાડ્યું પાછળ એટલે પોતાપણું. મમત્વનો અર્થ પોતાપણું. પાછળ હા મિથ્યાત્વ, મિથ્યા એટલે ખોટું જૂઠું, મિથ્યાત્વ એટલે જૂઠાપણું, સમ્યક અને સમ્યક્ત્વ દરેક ને પાછળ ત્વ લાગે છે ને, એવી રીતે ત્વ પણ લાગે છે અને તા પણ લાગે છે. જેમ કે મમતા, સરળતા, સરળપણું, તો અહીંયા ત્વ નથી લાગતું, સરળત્વ નથી કહેતા, પણ મુખ્યપણે સરળતા એમ કહીએ છીએ. તા અને ત્વ બે લાગે છે, એનો અર્થ થાય છે તે પણું, પણું લેવું છે ત્યાં. શું એમ અહીંયા તત્વ એટલે તદભાવ, તેપણા નો ભાવ, તદભાવ એટલે તત્વ. શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ તેને તત્વાર્થ કહે છે. શું શ્રદ્ધાન કરવા યોગ્ય એનો ભાવ, એનો અર્થ, તેનો જે ભાવ અર્થાત તેનું સ્વરૂપ, અર્થ કહો, ભાવ કહો, સ્વરૂપ કહો, ત્રણે એક વાત છે અહીંયા. તેપણા નો ભાવ કહો, તેનું સ્વરૂપ કહો, તેનો અર્થ કહો, તેનું નામ તત્વ છે. અને તત્વ નથી તેનું નામ અતત્વ છે. અને ત્યાં તે નથી, તે પણ નથી તેનું નામ અતત્વ છે. આત્મામાં ચૈતન્યપણું નથી, આત્મામાં અચેતનતા છે. અચેતન જળમાં અચેતનતા છે અને ત્યાં ચૈતન્યપણું સ્થાપે છે. જે શરીર આદિમાં એ અતત્વ છે, સ્થાપે છે, એ શ્રદ્ધાંતથી સ્થાપે છે, માટે એને અતત્વ શ્રદ્ધાંત કહીએ. એટલે તત્વ નથી તેનું નામ અતત્વ છે. તેથી અતત્વ છે તે અસત્ય છે, ત્યાં એની સત્તા નથી. શું સત્તાનું હોવું તે સત્ય, સત્તાનો ગુણ તે સત્ય, શું ચેતનતાનો ગુણ તે ચૈતન્ય, એમ એમ સત્તાનો ગુણ, ગુણ તે સત્ય, એમ એ ગુણવાચક છે. શું ચેતન છે એ પદાર્થવાચક છે. આત્મા કેવો પદાર્થ છે, દ્રવ્ય કેવું છે કે ચેતન દ્રવ્ય છે, એનો સ્વભાવ કેવો છે કે ચૈતન્ય સ્વભાવ છે, એમ આત્મા છે એ સત્વ સ્વરૂપ છે, એની સત્તા છે તે સત્વ સ્વરૂપ છે, એના મારે હોવાપણાનું સત્વ છે. એનો સ્વભાવ શું કે સત્ય. અહીંયા બધું ખોટું જેવું જૂઠું નહીં, સત્તાનો ગુણ તે સત્ય, સત્તાનો સ્વભાવ તે સત્ય, એમ લેવું. તેથી અતત્વ છે તે અસત્ય છે, અહીંયા એની સત્તા નથી. પછી એનો રૂઢિ અર્થ થયો કે એ જૂઠું છે. ખરેખર તો અતત્વ છે ત્યાં તે તત્વનો અભાવ લેવો છે, માટે તે અસત્ય છે. ત્યાં એ સત્ય, એની સત્તા નથી, માટે અસત્ય છે. અને તેનું જ નામ મિથ્યા કહેવામાં આવે છે. અને એ સત્તા નથી છતાં સત્તા માનવી એનું નામ મિથ્યા ગણવામાં આવે છે. વળી આ આમ જ છે. શું એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાન છે. જો આ એક સરસ વ્યાખ્યા કરી છે કોડરમલજીએ. શ્રદ્ધા ભાવને સમજવા માટે આ એક બહુ સ્પષ્ટ વ્યાખ્યા અને સંક્ષેપમાં સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે આમ જ છે એવી જે પ્રતીતિ, એવી જે ખાતરી, એવો જે વિશ્વાસ, એને અહીંયા શ્રદ્ધા કહેવામાં આવે છે. આ આમ જ છે એમ પાક્કું થઈ જાય એટલે એને શ્રદ્ધા કહેવામાં આવે છે. શું જ્યાં સુધી એવું ન હોય ત્યાં સુધી શંકા હોય છે, જ્ઞાનમાં શંકા રહે છે, પણ બરાબર જ્ઞાનમાં જણાય ત્યારે સાથે પ્રતીતિ ફળી જાય છે કે જેવું હું જાણું છું એવું જ સામે વસ્તુ છે, માટે એને પ્રતીતિ અથવા શ્રદ્ધા કહેવામાં આવે છે. તો એ શ્રદ્ધાનો ભાવ શું કે આમ જ છે એમ, આત્મા આવો જ છે, જેવો છે એવો જ છે, એવો જે ભાવ આવે તે પ્રતીતિમાં શ્રદ્ધામાં આવે છે. જાણવામાં તો જેવો છે તેવો જણાય છે, પણ એ જણાતા એવો જ છે એમ જે ભાવ થાય તે શ્રદ્ધા થઈ, એમ કહેવું છે. ફરીથી વળી આ આમ જ છે એને અવતરણ ચિહ્નમાં લીધું, એટલા શબ્દને અવતરણ ચિહ્નમાં લીધું છે કે આ આમ જ છે એવા ભાવનું નામ અથવા એવા પ્રતીતિ ભાવનું નામ અહીંયા શ્રદ્ધાન છે. અહીં શ્રદ્ધાનું જ નામ દર્શન છે, અહીંયા શ્રદ્ધાને શાસ્ત્રીય ભાષામાં દર્શન કહેવામાં આવે છે, એ શાસ્ત્રની પરિભાષા છે. શ્રદ્ધાને જ દર્શન કહેવામાં આવ્યું છે, કેમકે દર્શનનો બીજો પણ અર્થ થાય છે દેખવું, એવો પણ અર્થ થાય છે ચક્ષુ દર્શન. આંખથી દેખવું તેને ચક્ષુ દર્શન કહે છે, બીજી ઇન્દ્રિયોથી દેખવું તેને અચક્ષુ દર્શન કહેવામાં આવે છે. એ દર્શન ઉપયોગના ભેદો છે ને, ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન. પણ અહીંયા તો શ્રદ્ધાનું જ નામ દર્શન છે, જો જ લગાડે છે, અહીં તો શ્રદ્ધાનું જ નામ દર્શન છે. અહીંયા શ્રદ્ધાનું પ્રકરણ ચાલે છે, દર્શન ઉપયોગનું પ્રકરણ નથી ચાલતું. જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે, જો ચોખવટ કરી છે, જોકે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે એટલે દેખવું એવો થાય છે. વિશેષ અવલોકનને જ્ઞાન કહે છે, સામાન્ય અવલોકનને દર્શન કહે છે. તો પણ અહીં પ્રકરણ અનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો, તેની તે જ ધાતુ છે. શું શબ્દ એ જ છે, ધાતુનો અનુસારનો દર્શન શબ્દ છે, અને અહીંયા એનો અર્થ શ્રદ્ધાન ગણવો, કેમ કે અહીંયા એનું પ્રકરણ શ્રદ્ધાનનું ચાલે છે. માટે અહીંયા દર્શન શબ્દનો અર્થ જ્યાં જ્યાં આવે ત્યાં શ્રદ્ધાન ગણવો. શાસ્ત્ર વાંચન એવું છે કે જો માણસ પોતાને ક્યાં ભૂલ થાય છે એવા લક્ષ્ય પૂર્વક વાંચતો હોય તો જ એને ખબર પડે. વાંચતા વાંચતા અહીંયા આમ કે છે ને હું કઈક બીજું સમજુ છું, પણ એ સ્વલક્ષ્ય વાંચતો હોય તો એને સમજાય, પરલક્ષ્ય વાંચતો હોય, બીજાને સમજાવવા વાંચતો હોય તો એનું ધ્યાન ન જાય કે આમાં મારી સમજણ ક્યાં ભૂલ હતી અને આમાં શું બીજું કઈક આવે છે, એનું ધ્યાન જ ન જાય. શું આ એક સ્વલક્ષ્ય ને પરલક્ષ્યના ગુણ દોષ છે. સ્વલક્ષ્ય સ્વાધ્યાય કરે એકાંતમાં તો પણ પોતાની ભૂલ હોય તો એને પોતાને સમજાઈ જાય અને શાસ્ત્રાદિના નિમિત્તથી સુધારી લે, અથવા ચર્ચા આદિમાં પણ સમજાય જાય. પણ પરલક્ષ્ય સ્વાધ્યાય થતો હોય તો શ્રવણ થાય, ચર્ચા થાય, વાંચન થાય, ગમે તે થાય તો પણ એને પોતાની ભૂલ સુધારવાનું કારણ ન બને. એક લક્ષ ઉપર આ આધાર છે. તો ઘણાને નવી લાગે તમે કે આમાં તો આ ચોખ્ખું આવ્યું છે ને, આ તો આ શાસ્ત્ર તો આ ભાઈએ ઘણી વાર વાંચ્યું છે, અહીંયા તો ચોખ્ખી વાત છે. પણ એને પોતાનું સ્વલક્ષ હોય ને એટલે એને એ ભૂલ સુધારવાનો ખ્યાલ એ ઉપરથી જ જાય. એને કહેશે આ અધિકારમાં જ કહેશે, ચોથા અધિકારમાં જ એ વાત આવશે, પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત. એ આખું પ્રકરણ ચોથા અધિકારમાં લીધું છે. આપણે જે પરમાગમ સારમાં જે બોલતા આવ્યા છે એ પ્રયોજન ભૂતના અપ્રયોજન ભૂતના પ્રવચનો માંથી, એ ચોથા અધિકારના પ્રવચનો માંથી ગુરુદેવની વાત લીધી છે પરમાગમ સારમાં. એટલે પ્રયોજન ભૂત ઉપર લક્ષ ન જાય. ઉઘાડ હોય, ઉઘાડ સારો પણ હોય, છતાં પ્રયોજન ભૂત ઉપર લક્ષ ન જાય સ્વલક્ષના અભાવને કારણે. અને અપ્રયોજન ભૂત ઉપર એનું ઘણું લક્ષ જાય, કેમ કે એ ઘણી વાતો જાણવાની હોય અપ્રયોજન ભૂત. એટલે પોતે જાણે, જાણીને બીજાને દર્શાવવાનો એનો અભિપ્રાય હોય છે કે હું ઘણું જાણું છું. એટલે અપ્રયોજન ભૂતિ જાણ્યા કરે અને પ્રયોજન ભૂતિ ચૂકી જાય, ચૂક્યા કરે, આવી એક હાલત થાય છે શાસ્ત્ર વાંચન કરનારને. માટે શાસ્ત્ર વાંચન કરવાની પૂર્વ શરત આ છે કે સ્વલક્ષ્ય સ્વાધ્યાય કરવો, વાંચવું અને શ્રવણ કરવું, બધું વાંચવું શ્રવણ કરવું ચર્ચા કરવી, બધું સ્વલક્ષ્ય કરવું, આ પૂર્વ શરત ને આધીન છે સ્વાધ્યાય. નહીતર એ નુકસાન કરે, લાભ ન કરે પણ નુકસાન કરે. એટલે કૃપાળુ દેવ તો એમ જ કે છે કે યોગ્યતાવાન જીવ હોય એના માટે શાસ્ત્ર છે, યોગ્યતાવાન જીવ હોય ન હોય એના માટે શાસ્ત્ર વાંચન ન કરવું, એને સત્સંગ કરવો. શું? એને યોગ્યતા કેળવવા માટે સત્સંગ કરવો. શું કહે છે કે જો કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકન થાય છે, તો પણ અહીં પ્રકરણ અનુસાર એ જ ધાતુનો અર્થ શ્રદ્ધાંત સમજવો. અને શ્રી સર્વાર્થ સિદ્ધિ સૂત્રની ટીકામાં પણ એમ જ કહ્યું છે. શું? જેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ સર્વાર્થ સિદ્ધિ છે એ તત્વાર સૂત્રની ટીકા છે. શું? સર્વાર્થ સિદ્ધિ છે તત્વાર સૂત્રની ટીકા છે. પહેલું સૂત્ર એનું છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ત્યાં સમ્યક દર્શન એટલે સામાન્ય અવલોકન નહીં, શ્રદ્ધા જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, તે મોક્ષનો માર્ગ છે. એટલે ત્યાં પણ એમ જ કહ્યું છે. શું? કે અહીંયા આ ધાતુનો અર્થ શ્રદ્ધાન સમજવો. કારણ કે સામાન્ય અવલોકન કઈ સંસાર મોક્ષ નું કારણ થાય નહી. શા માટે એવો અર્થ કરવો? વળી કોઈ તર્ક કરે નહી, અમારે તો આ અર્થ કરવો છે, શું કરવા એવો અર્થ કરીએ અમે? તો કે પણ સંસાર મોક્ષ નું કારણ ની વાત ચાલે છે, એમાં જે સામાન્ય અવલોકન દર્શન છે એ કઈ સંસાર નું કારણ થતું નથી. જુઓ, સામાન્ય અવલોકન સંસાર નું કારણ નથી, દર્શન ઉપયોગ સંસાર નું કારણ નથી. અન્ય પદાર્થ ની સત્તા જણાય, સ્વપદાર્થ ની અને અન્ય પદાર્થ એ સ્વપર પ્રકાશક છે. દર્શન પણ સ્વપર પ્રકાશક છે અને જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે. તો અહીંયા એને સંસાર નું કારણ નથી એમ કીધું. એ સામાન્ય અવલોકન કોઈ સંસાર નું કારણ નથી. કારણ કે સામાન્ય અવલોકન કઈ સંસારનું કારણ નથી અને મોક્ષ નું પણ કારણ નથી. પણ શ્રદ્ધા ન જ સંસાર મોક્ષ નું કારણ છે. મિથ્યા શ્રદ્ધાન અનંત સંસાર નું કારણ છે અને સમ્યક શ્રદ્ધાન મોક્ષ નું કારણ છે. તેથી સંસાર મોક્ષ ના કારણ સંબંધી વિવેચનમાં, એટલે જ્યાં એ પ્રકરણ ચાલતું હોય સંસાર અને મોક્ષ ના કારણ નો, ત્યારે દર્શન શબ્દ નો અર્થ શ્રદ્ધા નો જ ગ્રહણ કરવો. કેવું સરસ માર્ગદર્શન આપ્યું છે, ચોખ્ખે ચોખ્ખું. જ્યાં જે પ્રકરણ ચાલતું હોય તે પ્રમાણે અર્થ કરવો. ઘણા શબ્દ એવા છે, ધ્યેય શબ્દ એવો છે, લક્ષ્ય શબ્દ એવો છે. લક્ષ્યના તો વળી ઘણા ત્રણ અર્થ છે, ધ્યેયના બે અર્થ છે. શું પ્રશ્ન આવ્યો છે ને સાગર છે કે ધ્યેય પૂર્વક નહીં કરવું એ બરાબર છે એમ કરીને પ્રશ્ન આવ્યો છે. અને ધ્યેય જેટલું જ જ્ઞેય માનીએ તો આ બરાબર છે, એટલું સમાધાન બરાબર છે એમ કરીને પ્રશ્ન આવેલો છે. ચોથા અંકમાં સ્પષ્ટીકરણ આવશે. એક શબ્દના અનેક અર્થ છે. જ્યાં જે અર્થ, જ્યાં જે કહેવા ધારે તે પ્રમાણે અર્થ કરવો અને બીજો અર્થ ત્યાં ન કરવો. આ સુધી સાદી વાત છે. એવી રીતે શું કહે છે કે હવે અહીંયા તો સંસાર મોક્ષના કારણ સંબંધી વિવેચન છે, તેથી દર્શન શબ્દનો અર્થ અહીંયા શ્રદ્ધાનો જ ગ્રહણ કરવો. હવે મિથ્યારૂપ જે દર્શન અથવા મિથ્યા શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન કહેવામાં આવે છે. શું? મિથ્યારૂપ જે દર્શન અથવા મિથ્યારૂપ જે શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એ દર્શનનું વિશેષણ થયું. દર્શન એટલે શ્રદ્ધાન, શ્રદ્ધાનના બે વિશેષણ, એક મિથ્યા અને એક સમ્યક. જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું, એવો વિપરીત અભિનિવેશ અર્થાત વિપરીત અભિપ્રાય તે સહિત મિથ્યા દર્શન હોય છે. એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય છે. મિથ્યા શ્રદ્ધાન પણ મિથ્યા જ્ઞાનપૂર્વક હોય છે. એમ સમ્યક સમ્યક અભિપ્રાય, સાચા અભિપ્રાય પૂર્વક સમ્યક દર્શન થાય છે. સાચું શ્રદ્ધાન એમ થાય છે. જો અસ્તિ નાસ્તિ બેથી લીએ છે. શું કહે છે કે જીવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું, શું એ માન્યતાની અસ્થિ લીધી, અને જીવું છે તેવું ન માનવું એ નાસ્તિ લીધી. માનવું તે અસ્થિ અને ન માનવું તે નાસ્તિ. તો જીવ વસ્તુનું સ્વરૂપ નથી તેમ માને તો પણ મિથ્યા શ્રદ્ધાન છે, અને જીવું નથી તેવું માને તે મિથ્યા, જેવું છે તેવું ન માને, બંને એક જ સાથે હોય છે. કહેવામાં બે સાઈડ કહેવી પડે છે, કેમ કે કોઈ એમ કે ના ના અમે માનીએ છીએ એ બરાબર છે, પણ માનવું ને ન માનવું બે થી ચોખ્ખું થવું જોઈએ. જેમ કે અમે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર ને માનીએ છીએ, જિનેન્દ્ર દેવ ને માનીએ છીએ, તો અમારી શ્રદ્ધા તો સાચી ને ઉભો રે. તું બીજા કુદેવ ને નથી માનતો ને એ પછી ચોખ્ખું કરવું પડે, કેમ કે બે સાથે જ હોય. જો સાચા દેવ ને માને તે ખોટા દેવ ને ન માને, સુદેવ ને માને તે કુદેવ ને ન માને. તો કે અમે તો સુદેવ ને પણ માનીએ ને કુદેવ ને પણ માનીએ. તો કે તું સુદેવ ને માનતો નથી, જા તારું ખોટું છે, આમ છે. એટલે બે રીતે ચોખ્ખું કરવું પડે, અસ્થિ નાસ્તિ થી બે સાઈડ ચોખ્ખી કરવી પડે. કોઈ કે ના અમે એક જ સાઈડ પકડીએ, બે સાઈડ નું અમારે કામ નથી કે ન ચાલે, બે સાઈડ ચોખ્ખી હોવી જોઈએ અસ્થિ અને નાસ્તિ થી. દર્શન ઉપયોગ છે ને, દર્શન ઉપયોગ નું સ્વરૂપ ખ્યાલમાં છે. દર્શન ઉપયોગ કોને કે મતિ જ્ઞાન થી આ પહેલા જે એક વિષય થી બીજા વિષય પ્રત્યે ઉપયોગ બદલાઈ જાય ત્યારે પહેલો દર્શન ઉપયોગ થાય. દર્શન ઉપયોગ થાય ત્યારે બીજા પદાર્થની સત્તાનું ગ્રહણ થાય કે હું જેને જાણતો હતો એ સિવાયનો કોઈ બીજો પદાર્થ છે કે જે સત્તા ઉપર એનો સામાન્ય ઉપયોગ ગયો, એ સામાન્ય ઉપયોગને અહીંયા દર્શન ઉપયોગ કહે છે. અને પછી એ પદાર્થ સંબંધી વિશેષ જાણવું થાય તેનું નામ જ્ઞાન કહેવામાં આવે છે. એમ દર્શન ઉપયોગ અને જ્ઞાનોપયોગ એ બંને ઉપયોગની પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, ચૈતન્યની પર્યાય છે. અને અહીંયા શ્રદ્ધાન ગુણ જુદો છે એમ કે છે, બોલો. ચૈતન્ય ગુણ જુદો અને અહીંયા શ્રદ્ધા ગુણ જુદો એમ લેવો છે. એટલે અહીંયા જુદા ગુણની વાત ચાલે છે, ઓલા ગુણની વાત નથી ચાલતી, અહીંયા શ્રદ્ધા ગુણની વાત ચાલે છે. હા, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાન થાય છે એક સાથે ઉત્પન્ન અનુભવના કાળમાં. પણ કોઈ વખત કહેવા વાળા સમ્યક શ્રદ્ધાન પૂર્વક સમ્યક જ્ઞાન થયું એમ પણ નિરૂપણ કરે છે, અને કોઈ સમ્યક જ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થયું એમ પણ નિરૂપણ કરે છે. કારણ કાર્યમાં તો જ્ઞાન પૂર્વક જ શ્રદ્ધાન થાય, પણ કોઈ વાર શ્રદ્ધાનનું મહત્વ દર્શાવવા માટે શ્રદ્ધાની મુખ્યતાથી પણ જ્ઞાનની વાત ચાલે ખરી, પણ કહેનાર સમજીને કહે તો એના કથનમાં દોષ નથી. કારણ કાર્યમાં તો જ્ઞાન પૂર્વક જ થાય. એ તો અહીંયા કહ્યું શું કે જેવું વસ્તુનું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું, એવું ક્યારે બને? કે જ્ઞાનમાં એવો વિપરીત અભિપ્રાય હોય ત્યારે. શું વિપરીત અભિનિવેશ? અભિનિવેશ શાસ્ત્રીય ભાષા છે, સાદો એનો અર્થ થાય છે અભિપ્રાય. શું તો એવો વિપરીત અભિપ્રાય કહો કે એને વિપરીત અભિનિવેશ કહો, તે સહિત મિથ્યા દર્શન હોય છે. તે મિથ્યા જ્ઞાનની વ્યાખ્યા એમ કરશે આગળ ઉપર, કે વિપરીત અભિનિવેશ સહિત જાણવું તેને મિથ્યા જ્ઞાન કહે છે, અને મિથ્યા અભિનિવેશના અથવા વિપરીત અભિનિવેશના ત્રણ પ્રકાર છે. શું? સંશય, વિપર્ય, અને અનધ્યવસાય, એ ત્રણ વાત કરશે આગળ. આપણે તો પ્રકરણમાં સ્પષ્ટ લખ્યું છે કે અભિપ્રાયના પણ બે અર્થ થાય છે, એક આ અર્થ થાય છે ને એક આ અર્થ થાય છે. જ્યાં જે વાત ચાલતી હોય એ સમજવી પાછી. દરેક જગ્યાએ એકની એક વાત પકડી રાખવી
નહીં.
એક શબ્દ નો બે અર્થ કે અનેક અર્થ થતા હોય ત્યારે એક જ અર્થને જો પકડી રાખવામાં આવે તો શાસ્ત્ર વચનમાં પણ અસમાધાન થવાની જગ્યા ઘણી છે, અથવા વિપરીત સમજવાની અન્યથા સમજવાની પણ પરિસ્થિતિ ઘણી થાય. એટલે બુદ્ધિમાં વિશાળતા રાખવી. આ વિશાળ બુદ્ધિ કીધું છે ને, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું, એ યોગ્યતાના ગુણ કહીએ ને કે મુમુક્ષુની યોગ્યતા, એમાં આ વિશાળતા હોવી જોઈએ. શું સર્વ જીવને આત્મા તરીકે એક સરખા સ્વીકારવાની પણ વિશાળતા હોવી જોઈએ. સર્વ જીવ છે સિદ્ધ સમજે સમજે તે થાય, એ પણ વિશાળતા. હા, અવગુણ વાચક છે, અભિનિવેશ શબ્દ છે, એ અવગુણ દર્શાવતો શબ્દ પણ છે. શું મુખ્યપણે અવગુણના શબ્દમાં વપરાય છે, મિથ્યા અભિપ્રાયમાં એ વપરાય છે. સાચો અભિપ્રાય હોય ત્યાં અભિનિવેશ શબ્દ પાછો નથી વપરાતો. શું અભિનિવેશ નો અર્થ અભિપ્રાય થાય છે, પણ જ્યાં ખોટો અભિપ્રાય હોય ત્યાં પાછો અભિપ્રાય સાચો થઈ જાય ત્યારે અભિનિવેશ શબ્દ ન વપરાય પાછો. પછી સાચો અભિપ્રાય તે ગુણ છે અને ખોટો અભિપ્રાય તે અવગુણ છે. તો અવગુણને દર્શાવવા માટે અભિનિવેશ શબ્દ વપરાય છે. પાછો સાચો અભિપ્રાય થાય ત્યારે સત્ય અભિનિવેશ છે એમ ન કહેવાય. સત્ય અભિપ્રાય કહેવાય પણ સત્ય અભિનિવેશ ન કહેવાય. કેમ કે તેમાં વાંચ્યું એવું બતાવવું છે કે ખોટા અભિપ્રાય પૂર્વક પકડ થવી, એવું થોડુંક વિશેષ લેવું છે. ખોટા અભિપ્રાયની પકડ દર્શાવતો શબ્દ અભિનિવેશ છે, અથવા અહમ પણ દર્શાવતો હોય હું કહું છું એ જ બરાબર છે એવું એને પણ અભિનિવેશ કહે છે. શું અભિમાનના અર્થમાં પણ કોઈ વાર અભિનિવેશ શબ્દનો અર્થ પ્રયોગ થાય છે, એનો અભિનિવેશ વધી ગયો છે એટલે કે બહુ માન અભિમાનથી ચાલે છે તો એને અભિનિવેશ પણ કહેવામાં આવે છે. એમ અભિનિવેશ શબ્દના પણ એકથી પાછા વધારે અર્થ થાય છે. શાસ્ત્રીય અભિનિવેશ ત્યાં ત્યાં શાસ્ત્ર જ્ઞાન વિધુક સૂક્ષ્મ વિધો એમાં અહમ બુદ્ધિ થઈ માન કસાય તીવ્ર થયો એને શાસ્ત્રીય અભિનિવેશ કીધો. શું એવી રીતે ઘણી ક્રિયા પાડે અને એનું માન ચડે અભિમાન થાય તો એને ક્રિયાનો અભિનિવેશ કયો તો ત્યાં અભિમાન અર્થ થાય છે. ત્યાં અભિનિવેશનો અર્થ અભિમાન થાય છે, ત્યાં અભિપ્રાય એવો અર્થ ન લેવો પાછો. લૌકિક અભિનિવેશ ઠીક, હા લોક સંજ્ઞાને લૌકિક અભિનિવેશ કહે છે તો એ સંજ્ઞાના અર્થમાં અભિનિવેશ છે. ત્યાં લોક સંજ્ઞાના અર્થમાં લૌકિક અભિનિવેશ છે ત્યાં. એમ એક શબ્દના અનેક અર્થ થાય છે એવી રીતે વિચારવું જરા. કેમ કે શબ્દો થોડા છે અને ભાવ ઘણા છે. શું છે શબ્દો મર્યાદિત છે અને ભાવ એથી ઘણા છે, માટે જુદા જુદા ભાવને કહેવા માટે એક શબ્દનો પ્રયોગ કરવા સિવાય બીજો ઉપાય નથી. જેમ આપણે એક ચીજ બે જગ્યાએ વાપરીએ. શું ખાણસી નો હોય તો કપડાથી તપેલી પણ ગરમ ઉપાડીએ અને ઝાપટવામાં પણ કામમાં આવે એ જ કપડું, ને સાફસૂફ કરવાના કામમાં પણ આવે. હવે ના આનું એક જ કામ થાય એમ નથી, જ્યાં જરૂર પડે ત્યાં એનું કામ થઈ શકે એ કરવું જોઈએ. છે કે ને એવી રીતે લેવું, એવું ન માનવું. એવો જે જ્ઞાનમાં વિપરીતપણાનો અભિનિવેશ અથવા વિપરીત અભિપ્રાય તે સહિત એવા એવા વિપરીત અભિપ્રાય જ્ઞાનનો પર્યાય છે એ સહિત જ મિથ્યા દર્શન હોય છે, એ પૂર્વક જ મિથ્યા દર્શન હોય છે. ભલે કોઈ એમ કે અમારી માન્યતામાં ભલે સમ્યક દર્શન ન થયું પણ અમારું જ્ઞાન બધું શાસ્ત્ર પ્રમાણે સાચું છે. અમારું જ્ઞાન શાસ્ત્ર પ્રમાણે બધું સાચું છે, જે અનુભવ નથી થયો એટલે અમારી શ્રદ્ધા હજી સાચી નથી થઈ, તો એ શ્રદ્ધા ભલે અમારી મિથ્યા રહી પણ જ્ઞાન અમારું સાચું છે. કે એને સમ્યક જ્ઞાન કહેવાય નહીં એમ કહે છે. શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય, એનું અહમપણું આવે તો એને અભિનિવેશ કહેવામાં આવે છે. હા, કેમ કે એને સમ્યક શ્રદ્ધાન પ્રગટ નથી થયું. આત્મા આવો જ છે એમ એને નથી રહેતું. શું આવો જ છે? જેમ કે આત્મા નિરાહારી છે, ખાય ત્યારે એને એમ થાય કે ના હું ધરાઈ ગયો, મને ભૂખ લાગી ને હું ધરાઈ ગયો. તો આત્મા નિરાહારી છે એવું ન રહ્યું, શ્રદ્ધાનમાં ન રહ્યું. આવો જ છે એટલે જેવો છે એવો જ છે એમ લેવું છે. શું શ્રદ્ધા ફેરવવી અઘરી છે? એટલા માટે કે શ્રદ્ધાનો જે ગુણ છે આત્મામાં એ ઉલટો કે સુલટો વિપરીત પરિણમે તો પણ પૂરી શક્તિથી પરિણમે, પૂરેપૂરો ઊંધો થાય. સવળો પડે તો પણ પૂરેપૂરું શ્રદ્ધાન થાય. સમ્યક શ્રદ્ધાન અધૂરું નથી થતું. શ્રદ્ધાન કોઈને અધૂરું નથી થતું. એનો વિષય અધૂરું નહીં અને એ પરિણમન પણ અધૂરું નહીં. શું હવે આત્મામાં શક્તિ ગુણમાં શક્તિ ઘણી છે. ઊંધી પડે તો પણ એ શક્તિ ઘણું કામ કરે. શું ઊંધો પડે ત્યારે પણ એની શક્તિ ઘણું કામ કરે, એટલે એ જલ્દી નથી ફરતો. ને એને જ્ઞાન ફેરવે છે. એને કોણ ફેરવે છે? જ્ઞાન ફેરવે છે. જ્યારે જ્ઞાનમાં સ્વરૂપ લક્ષ્યપૂર્વક સ્વસંવેદનનો આવિર્ભાવ થાય અને શુદ્ધોપયોગમાં સ્વાનુભવ પ્રગટ થાય, સ્વાનુભૂતિ પ્રગટ થાય, એ પહેલા એને મિથ્યા દર્શનની તાકાત ઘણી તોડી હોય છે. મુમુક્ષુની ભૂમિકામાં અને સમ્યક સન્મુખની ભૂમિકામાં, વેદ જ્ઞાનના પ્રયોગની ભૂમિકામાં એ નબળા નબળું પડી ગયું હોય છે. એ વખતે આખું ઉથલીને એ સવળું થાય છે. શુદ્ધોપયોગના કાળમાં શ્રદ્ધા આખી ઊંધી પડી તે સવળી થઈ જાય છે. ત્યારથી સમ્યક શ્રદ્ધાન થાય છે. એ એટલું બધું બળવાન છે કે કૃપાળુદેવે તો એના ઉપર એક બહુ સરસ ભાષા અલંકાર કર્યો છે. સમ્યક શ્રદ્ધાને વાચા આપી, શું એને વાણી આપી અને સમ્યક દર્શન બોલવા માંડ્યું. સમ્યક દર્શન એમ બોલ્યું કે હે જીવ, એકવાર જો તું મને અંગીકાર કરીશ ને તો પછી તારે મોક્ષમાં નહીં જવું હોય ને સંસારમાં રહેવું હશે તો હું તને રહેવા દઈશ નહીં, હું તને ઢસડીને મોક્ષમાં લઈ જઈશ. શું મારામાં એટલી તાકાત છે. આ સમ્યક દર્શન બતાવવા માટે એ રીતે સમ્યક દર્શનને ભાષાનો ભાષા અલંકાર કર્યો છે, એને વાણી આપી. શું એટલે જેને સમ્યક દર્શન થાય એને મોક્ષ થાય, થાય ને થાય જ. અને એને મોક્ષ મારો અલ્પકાળમાં થવાનો છે એવી શ્રદ્ધા પણ એને વર્તે છે કે હવે મને મોક્ષ દૂર નથી, એવું પણ એને જ્ઞાનમાં સમજાઈ જાય છે અને એને વિશ્વાસ પણ આવી જાય છે. સંકિત મોહની, એમાં શું છે કે દર્શન મોહની ત્રણ પ્રકૃતિ છે, એમાં એક સંકિત મોહની પ્રકૃતિ છે. મિથ્યાત મોહની અને સંકિત મોહની, એમાં સંકિત મોહની પ્રકૃતિ ક્ષોભસમ સમ્યક દર્શનના કાળમાં તે ઉદયમાં હોય તો પણ એ ત્યાં સમ્યક દર્શનને ઘાતી નથી એમ કહેવું છે. કર્ણાનુયોગનો વિષય છે જરા. પછી પેટા પ્રકૃતિ લીધી છે. દર્શન મોહની પેટા પ્રકૃતિ છે પણ એટલી નબળી છે કે દર્શન મોહનો ઉત્પન્ન કરે અને સમ્યક દર્શનને ઘાતી શકે નહીં એમ લેવું છે. આવશે, ક્યાંક વાત આવશે. મિથ્યા અભિપ્રાય ને એટલે આપણે અભિપ્રાય નું પ્રકરણ ઉપાડ્યું છે ને, આત્મજાગૃતિમાં અભિપ્રાય નું પ્રકરણ એટલે ઉપાડ્યું છે કે એની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે. પરિણમન ની અંદર એનો બહુ મોટો રોલ છે. અભિપ્રાય નો રોલ ઘણો મોટો છે. એટલે આપણે 10-12 કલાક તો ચર્ચા ચાલી ગઈ છે ચર્ચાના ટાઈમમાં. હવે એને એના ઉપર વ્યવસ્થિત વિચાર લીધો છે લખાણમાં. તેનું નામ વિપરીત અભિનિવેશ અથવા વિપરીત અભિપ્રાય પૂર્વક જ મિથ્યા દર્શન હોય છે. હવે પ્રશ્ન કરે છે કે કેવળ જ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી? શું કે છે, શંકા કરે છે કે કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જેમ છે એમ જણાય. સદમસ્ત ને તો જ્ઞાન જ અલ્પ જ્ઞાન છે, એને તો કઈ બધા પદાર્થ જેમ છે એમ ભાષે નહીં, જ્ઞાનમાં ચોખ્ખા આવે નહીં. અને યથાર્થ ભાષા વિના યથાર્થ શ્રદ્ધાન પણ ન હોય. તમે કયો છો એમ જ હું કહું છું. ચાલો, યથાર્થ જ્ઞાન પહેલા યથાર્થ શ્રદ્ધાન ન હોય. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હું લઉં છું, પ્રશ્નકાર એમ કે છે. તો પછી મિથ્યા દર્શન નો ત્યાગ કેવી રીતે બને? તો પછી મિથ્યા દર્શન કેવી રીતે છૂટે? અભિપ્રાય નો વિષય તો બહુ લાંબો ચોડો છે. અભિપ્રાય નો વિષય તો ઘણો વિસ્તાર વાળો, તો આપણે આટલો લીધો છે પણ એથી ઘણો વિસ્તાર છે પાછો એનો, અનેક પ્રકારે. તો જેટલો એ વખતે ઉપયોગ ચાલે એટલું લખાય. એ સિવાય ઘણું યાદ છે. પછી આમાં ભૂલ થવાની તો ઘણી જગ્યા છે જ્ઞાનમાં. શું કરવું? આ તો તમને દર્શન થતું નથી, તો કે નથી થતું એનું કારણ થોડી મુશ્કેલી છે. એનું કારણ આ પણ છે કોઈ અંશે, પણ છતાં તે સર્વથા અશક્ય નથી. આટલું બધું હોય ને એટલું અમારી સમજવાની શક્તિ ન હોય. ચાલો, તમારામાં ઉઘાડ ઘણો હોય તમે આટલું બધું સમજી શકતા હોય, એવા અમારે એ તકલીફ છે. એ જાતનો ઉઘાડ નથી એટલું બધું સમજવાનો, પછી અમારે તો બહુ મુશ્કેલી થાય, સમ્યક દર્શન જ ન થાય. કે એવી રીતે મૂંઝાવાની જરૂર નથી. એટલે પછી અહીંયા ટોડનમલજી એ વિષય ઉપર બહુ સારો પ્રકાશ પાડે છે. આ અધિકારમાં એવા મુદ્દા ઉપર કોઈ મુમુક્ષુ જીવ ન મૂંઝાય એના માટે બહુ સારો પ્રકાશ પાડે છે. ને એટલા માટે એમણે પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતનું પ્રકરણ અહીંયા ઉપાડ્યું છે કે ભાઈ બધું જાણવાની તારે, તારામાં જે જાતનો દોષ થતો હોય એનું નિવારણ કરવાની વાત છે. આપણે અવલોકનનો શું કરવા પદ્ધતિ લઈએ છીએ? પોતાના દોષનો ખ્યાલ આવે, પોતાના દોષનો ખ્યાલ આવે તો એ દોષની સામે અહીંયા શાસ્ત્રકાર કયું નિવારણ આપે છે. અને અહીંયા એ પ્રકારની અભિપ્રાયની ભૂલ છે. બધા અભિપ્રાયની ભૂલ બધાને ન હોય, દરેકની ભૂલનો પ્રકાર પણ જુદો જુદો છે, અને એટલા માટે ઉપદેશનો પ્રકાર પણ જુદો જુદો છે. જેમ જુદી જુદી દવા છે ને જુદો જુદો રોગ છે, એના જેવી વાત છે. માટે પોતાને કામનું શું છે ને પોતાને કામનું શું નથી એટલું જ સમજવા ઉપર જેની દ્રષ્ટિ હોય એને બરાબર, બીજે આડે અવળે શક્તિ ગુમાવવાનો પ્રશ્ન રહેતો નથી. પછી વધારે શક્તિ હોય ને વધારે માથું મારે એ જુદી વાત છે, પણ ઓછી જ્ઞાનની શક્તિ હોય તો એને પ્રયોજન ભૂત સિવાય, પોતાના પ્રયોજન ભૂત સિવાય ક્યાંય માથું મારવું નહીં. આ પોતાની શક્તિ ઓળખીને કામ કરવું. શક્તિ બારજીને કામ કરવા જાય તો ઉલટાનું નુકસાન થાય. કૂદકો મારવો પણ કેટલો, કે જેટલી શક્તિ છે એટલો, એથી વધારે મારવા જાય એટલે પડે હાવ. એવી રીતે કોઈ રીતે કામ કરવાની પદ્ધતિ બરાબર ગણાતી નથી. લૌકિક માટે માણસ વેપાર પોતાની મૂડી પ્રમાણમાં જ કરે છે ને, બીજી રીતે કરે તો મુશ્કેલીમાં મુકાઈ જાય, ઉલટાનું બધું ગુમાવવું પડે. શું કહે છે અહીંયા કે કેવળ જ્ઞાન વિના સર્વ પદાર્થ યથાર્થ ભાસતા નથી, પ્રશ્ન ઉપાડ્યો છે. અને યથાર્થ ભાષા વિના એટલે પ્રશ્નકારને એમ કહેવું છે કે બધા પદાર્થ યથાર્થ ભાષા વિના મિથ્યા દર્શન કેવી રીતે મટે? તો કે એવું નથી, બધા પદાર્થ ભાસવાની જરૂર નથી. તને જે નુકસાનનું કારણ થતું હોય એટલું જ તારે એ કારણનું નિવારણ કરવાની જરૂર છે, બીજાને માથાકૂટ કરવાની તારે જરૂર નથી એમ કહેવું છે. એટલું આગળ દ્રષ્ટાંત આપશે કે કોઈ માણસ માંસ ખાતો હોય તો એને માંસ ન ખાવા માટે લીલોતરી ખાવાનો ઉપદેશ આપે. શું ભાઈ, વનસ્પતિમાં ઘણી ઘણી વેરાયટી છે, તું શું કરવા માંસ ખાશે? માટે વનસ્પતિ ખાવી એમ નથી, એ પણ દોષ છે. પણ છતાં ઓલાને માંસ છોડાવવું છે એટલે એમ કહે છે. એમ ઉપદેશના ચડતા ઉતરતા ઘણા સ્ટેજ છે. કયા સ્ટેજનો ઉપદેશ મને લાગુ પડે છે એટલું જ તારે પ્રયોજન છે, બીજું કોઈ તારે પ્રયોજન નથી. એટલે ખાસ કરીને તત્વજ્ઞાનના અભ્યાસમાં એક ભૂલ આ થાય છે કે પુસ્તકો હોય, પ્રવચન હોય, એમાં અનેક જીવો માટેની અનેક વાતો આવતી હોય. સ્વલક્ષ ના અભાવમાં અને અનાદિ નું પરલક્ષ હોવાને કારણે જીવ લેવાનું લે અને ન લેવાનું પણ લે છે. પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત ની વહેંચણી કરી શકતો નથી સ્વલક્ષ ના અભાવને કારણે. અને એટલે પણ એને જે લાભ થવો જોઈએ તત્વજ્ઞાન અભ્યાસથી લાભ નથી થતો, પ્રાય નુકસાન નું કારણ થઈ જાય છે. એટલે એ પ્રકરણ બહુ સરસ અહીંયા ખોલવા માંગે છે. યથાર્થ શબ્દ થી એ વાત ઉપાડી છે કે યથાર્થ બધા પદાર્થો ભાષા વિના યથાર્થ સ્થાન પણ ન થાય, અમારો આ મૂંઝવણ છે. તો કેમ નહીં, એમ નથી, બધા પદાર્થ નું તારે કારણ નથી. તને જયારે તકલીફ થતી હોય એટલું તું વિચારી જો, એ સિવાય તું વિચારીશ તો તારે કામનું નથી. અથવા જે ઉપદેશ ની કક્ષા તને લાગુ ન પકડતી હોય તે ઉપદેશ ની કક્ષા તું લાગુ પાડવા જા તો તને કઈ લાભ નું કારણ થાય નહીં, ખાલી રટણ નું કારણ થાય. માટે આ ઉપદેશ કયા કુટીના જીવને લાગુ પડે છે, મોક્ષમાં પણ અનેક ભૂમિકા છે. સમ્યક સન્મુખ નો ઉપદેશ હોય અને અહીંયા હજી કઈ નિર્ણય નું ઠેકાણું ન હોય અને સમ્યક સન્મુખ નો ઉપદેશ મુખ્ય કરવા જાય તો પણ એ જીવને કઈ લાભ થાય નહીં, ઉલટાનું એને નુકસાન થાય એમ છે. વસ્તુ ચાલુ હોય તો ઉભો હોય ત્યાંથી જ આગળ હાલવું પડે ને. અહીંયા ઉભો હોય ઓલા પણ આગળ હાલે, કેવી રીતે બનવાનું હતું? પ્રેક્ટિકલ સાઈડ શું છે કે જ્યાં ઉભો હોય ત્યાંથી એક ડગલું આગળ ચાલી શકે. ઉભો થાય ને ઓલા પણ જવું છે માટે ઓલા પણ આગળ હાલો આપણે, એવી રીતે બની શકતો નથી, બની જ શકતું નથી. પછી ક્યાં સવાલ છે? બધું એના માટે અપ્રયોજન ભૂત માં જાય છે. એટલે પ્રયોજન ભૂત ના અને અપ્રયોજન ભૂત ના કેટલાક વિભાગો છે. તો આપણે પ્રકરણ આવશે તો બધી ચર્ચા કરશું, પણ એના વિભાગો છે ને એ વિભાગોને કેવી રીતે ક્યાં ક્યાં કેટલા કેટલું સ્થાન આપવું, કયા વિભાગને કેટલું સ્થાન આપવું, કયા વિભાગને કેટલું સ્થાન આપવું, કયા વિભાગને કેટલું સ્થાન આપવું, એ પણ વિચારણીય પ્રશ્ન છે. એવું એમને સમજ્યા વગર દીધે રાખે તો કઈ કામ થતું નથી, ઉલટાનું નુકસાન થઈ જાય છે. અવલોકન કર્યા વગર તો ખબર કેવી રીતે પડે કે મારે શું, મારામાં રોગ શું છે, મારે દવા શું લેવાની છે, એ તો ખબર જ કેવી રીતે પડે? પોતાના દોષ ન દેખાય ત્યાં સુધી એને એ દોષને ટાળવાનો ઉપાય થવાનો પણ પ્રશ્ન રહેતો, કેમ કે એ તો પોતાના દોષના વિષયમાં જ અજાણ છે. જે પોતાના દોષના વિષયમાં જ અજાણ હોય એને તો કઈ દોષ ટાળવાનું કોઈ રીતે નહીં. એ તો પહેલું પગથિયું છે. ઉત્તર આપે છે હવે કે પદાર્થોને જાણવા ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણ કર્મના અનુસાર હોય છે. હવે શું ભૂલ તોડણ મળી લાઈન પકડી ઉત્તર ની અંદર કે જાણવું ન જાણવું તો જ્ઞાનાવરણ કારણ થી છે, પણ અહીંયા દર્શન મોથી ભ્રમ થાય છે એની વાત લેવી છે. શું મિથ્યા દર્શનમાં શું છે? દર્શનમોને કારણે જ્ઞાનમાં ભ્રમ થાય છે એની વાત છે. ઓછું જાણવું વધારે જાણવાનો અહીંયા પ્રોબ્લેમ નથી, શું એ સમસ્યા નથી અહીંયા. એટલે સીધી ગુણભેદ થી જ વાત લે છે. શું જ્ઞાનાવરણીને કારણે કોઈને મિથ્યા દર્શન નથી, દર્શન મોહની ના કારણે, મોહની નું કારણ છે. એમાં એક સામે ન સમજાય તો કર્મની પ્રકૃતિ લઈએ કે આઠ પ્રકૃતિમાં એક મોહની ની પ્રકૃતિ છે અને એક જ્ઞાનાવરણી ની પ્રકૃતિ છે. દર્શનાવરણીમાં દર્શન ઉપયોગની પ્રકૃતિ ને દર્શન ને આવરણ કરે છે, દર્શન ઉપયોગની પ્રકૃતિ છે દર્શનાવરણ. તો અહીંયા મિથ્યા દર્શન છે એ જ્ઞાનાવરણ દર્શનાવરણ ને કારણે નથી. એટલે શિવભૂતિ મુનિ ને જ્ઞાનાવરણ ઘણું હતું, પણ મુનિદશા થઈને કેવળ જ્ઞાન પ્રગટ કરી દીધું. મુનિદશા સુધી તો કેવળ જ્ઞાન પ્રગટ કરી દીધું, કેમ કે જ્ઞાનાવરણ નડતું નથી અહીંયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને જ્ઞાનાવરણી દર્શનાવરણી કઈ નડતા નથી. અહીં તો મોહ નડે છે એમ કેવું છે. એટલે તને ઘણું જણાય તો સમ્યક દર્શન થાય એ પડતી નથી એમ કેવું છે. પદાર્થોને જાણવા ન જાણવા અથવા અન્યથા જાણવા તે જ્ઞાનાવરણ કર્મના અનુસાર હોય છે. એટલે તો કહ્યું કે સમ્યક દ્રષ્ટિ દોરડીમાં સાપ જાણશે, અન્યથા જાણ્યું કે નહીં? હા,
તો કે એનાથી એને સમ્યક જ્ઞાનમાં દોષ થયો કે નહીં, સમ્યક શ્રદ્ધાનમાં દોષ થયો તો કે નહીં, કેમ કે એ તો જ્ઞાનાવરણીનું કામ છે, એ દોષ એમ એવી રીતે નથી થતો. અને તેની પ્રતીતિ થાય છે તે પણ જાણવાથી જ થાય છે, અને એ રીતે જે પ્રતીતિ થાય છે તે પણ એ પ્રકારના જાણવાથી થાય છે. જાણ્યા વિના પ્રતીતિ ક્યાંથી થાય? જો 17000 ગાથામાં જે છે એ વાત ઉપાડે ને, જાણ્યા વિનાનું કોઈ પ્રતીત રૂપ શ્રદ્ધાંત થતો નથી. જાણ્યા વિના પ્રતીતિ ક્યાંથી થાય? આ તો પ્રેક્ટિકલ સાઈડમાં તો સીધું સમજાય એવું છે કે જે વસ્તુને ન જાણતો હોય એને શ્રદ્ધા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત ક્યાંથી થાય છે? એ વાત તો સાચી છે, પરંતુ જેમ કોઈ પુરુષ જે પદાર્થ થી પોતાનું કઈ પ્રયોજન નથી, જો કર્યું પ્રકરણ શરૂ અહીંથી, પરંતુ જે પુરુષ જે પદાર્થ થી પોતાનું કઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે કે યથાર્થ જાણે, અથવા જેવું જાણે છે તેવું જ માને, અથવા ન સમજાણે છતાં તેથી તેને કઈ પણ સુધાર બગાડ થતો નથી, એને લાભ નુકસાન નથી થતો. જે વાત એને કામની નથી એની સાથે એને કઈ લાભ નુકસાનનો પ્રશ્ન છે નહીં. અને એવી રીતે જાણવા અથવા માન માનવાથી તો પુરુષ કઈ ડાયો કે પાગલ ગણાય નહીં, અને એથી કઈ એનો ડાપણ છે કે જ્ઞાની છે કે અજ્ઞાની છે એમ ગણાય નહીં. પરંતુ જેનાથી પ્રયોજન છે, જેનાથી એને લાભ નુકસાન થતું હોય તેને જો અનજાણે તો નુકસાન કરે અથવા તેમ જ માનવા લાગે, અથવા તેમ જ માનવા લાગે, જે ન હોય એ પ્રમાણે માનવા લાગે તો એનો બગાડ થાય, તેથી તેને પાગલ કહેવામાં આવે છે. એટલે પોતાને નુકસાન કરે તો એને અજ્ઞાની અથવા પાગલ ગણવામાં આવે છે. પ્રયોજન સાથે આનો સંબંધ છે. આ એક બહુ મહત્વપૂર્ણ વિષય છે, પ્રયોજન ભૂતનો અને અપ્રયોજન ભૂતનો. શું તથા જો એ પ્રયોજન ભૂત પદાર્થને યથાર્થ જાણે અને હોય તેમ જ માને તો તેનો અર્થ તિથિને ડાયો કહેવામાં આવે છે. આ દ્રષ્ટાંત લીધું લૌકિકમાં પણ. શું એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે, અથવા જેવું જાણે છે તેવું જ શ્રદ્ધાન કરે તો તેથી તેનો કોઈ સુધાર કે બગાડ થતો નથી, કેમ કે એને પ્રયોજન નથી એની સાથે. પછી એ જાણે ન જાણે, બીજી રીતે જાણે, એની સાથે કઈ લેવા દેવા નથી. ભાઈ વિગ્રહ ગતિમાં આમ હોય કે ન હોય, શુક્લ ધ્યાનમાં ફલાણું હોય કે ન હોય, એનું હાડકું વજ્ર નારાજ સહનનું હોય કે વજ્ર ઋષભ નારાજ સહનનું હોય, હવે પણ તારે હું કામ છે એ હાડકાનું, તને એ વખતે જે શ્રી જણાશે અત્યારે તારે સમ્યક દર્શન નું કામ છે, શુક્લ ધ્યાન નું તારે કારણ નથી. સમ્યક દર્શન ને યથાર્થતાના અયથાર્થતાના ઠેકાણા ના ચર્ચા કરે શુક્લ ધ્યાન ને, અમે બહુ સૂક્ષ્મ ચર્ચા કરીએ છીએ ભાઈ, એવી રીતે ચર્ચા કરી કોઈ કામ ની નથી. બહુ પ્રયોજન ભૂત છે તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે, અથવા જેવું જાણે છે તેવું શ્રદ્ધાન કરે તો તેથી તેનો કોઈ સુધાર કે બગાડ નથી. એક જ જીવ દ્રવ્યમાં ભેદ અભેદનો આ પ્રશ્ન લાગુ પડે છે. અવલંબનનો વિષય અભેદ છે, અવલંબનનો વિષય અભેદ છે, અને સમજવા માટે કેટલાક ભેદ પ્રયોજનભૂત છે કે જેટલા ભેદમાં પોતે વિપરીત જતો હોય એટલા ભેદ પ્રયોજનભૂત છે વસ્તુનું સ્વરૂપનો નિર્ણય કરવા માટે. શું અને છતાં ભેદના અવલંબનનું પ્રયોજન નથી, એટલે ક્યાં સુધી જાણવું પ્રયોજનભૂત છે છતાં અવલંબનનું પ્રયોજન નથી. આમ પ્રયોજનનો વિષય ઘણો સૂક્ષ્મ છે, પાછો ઘણી વાતો આવશે, તો પ્રયોજનના વિષયમાં તો ઘણી વાતો આવશે, પછી આપણે પ્રકરણ અનુસાર બધી ચર્ચા કરશું. પણ અહીંથી ટોડણમલજી એ વાત શરૂ કરી છે, તમે કાલે ઉત્તર ફરીથી શરૂ કરશું.